24 નું કાર્તા ગોદ 9 બુધવાર તારીખ 3/12 વર્ષે જણાવીને પૂજ્ય શ્રી રાજી સ્વામી નું શ્રી 85 કાય શાસ્ત્ર ની ગાથા 11 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન 19 માં
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરાયણ નમો નોય સૌજાયણમ નમો નોય સૌ ત્રિરાવતી શ્રાવણમ ಓಂಕಾರಮೆಂದು ಸಂಯುಕ್ತ ನಿತ್ಯಂ ಜಯಂತಿ ಯೋಗಿನ ಕಾಮದ ಮೋಕ್ಷದೋ ಚೈಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಮಂಗಳಂ ಭಗವಾನಯೋ ಮಂಗಳಮೂರ್ತಮೋಹಿನಿ ಮಂಗಳಂ ಕುಂಕುಂಡಾರಿ ಉಜೇಂದ್ರ ಮೋಸು ಮಂಗಳಂ ನಮಃ ಸ್ವಾಮಿ ಸ್ವಾನುಭೂತ್ಯ ಚಾಸ್ತಿ ಸ್ವಾಯ ಭವಾಯ ಸರ್ವಾಣ ಕೃಪಾವ ನಿಯುತ ನಿಧಾತ
શ્લોક પહેલે પછે ઉપત્તિ ઋણાતો દોષય નથી અતિ સહાવો વિગમ ઉપાધ ભૂગતમ કરેંતી તસે પજાયા નીચે એનું ફરી છે નહીં દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહીં સદભાર હે તેના જ જે પર્યાય કે ઉત્પાદ લઈ દૂરતા કરે એની ટીકા શું કહે છે જરી કે જે આ આત્મા છે આ અંદર આત્મા વસ્તુ ઘણા પરમાણુ છે એક એક દિન અનંત પરમાણુઓ છે અને અનંત આત્માઓ છે અને અસંકાળાનો એક એક ધર્માત્માકાર ભગવાને છ દ્રવ્યો છે કેવળ જ્ઞાન ભગવાને કેવળ જ્ઞાનમાં તીર્થું છ દ્રવ્ય એક દ્રવ્યમાં બે નહીં ઉતરે છે બે અપેક્ષાઓ કેજો અહીં બંને નયો વળી દ્રવનું લક્ષણ વિભક્ત નામ ભિન્ન ભિન્ન કર્યું બે વિભાગ કરવામાં આવ્યા છે એક દ્રવ્યાર્થિક નહીં અને એક પર્યાર્થિક નહીં કહેશે હમણાં અંદરમાં જો દરેક આત્મામાં અને પરમાણુઓમાં સ્વવર્તી ગુણો રહેલા છે એક એક આત્મામાં અનંતા ગુણો સાથે રહેલા છે જ્ઞાન દર્શન આનંદ પરમાણુમાં એક સાથે વરણ ગંધર સ્પર્શ ગુણો અનંતા સાથે રહેલ છે
બરાબર
અને ક્રમવર્તી પર્યાયો અને દરેક દ્રવ્યમાં પર્યાય કે અવસ્થા ક્રમે 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 નવી નવી થાય છે એની દરેક દ્રવ્યની પર્યાય નવી થવામાં બીજાનો સહારો અને મદદ નથી એમ કે છે કઈ કરતા નથી મકાનની પર્યાય એમ કેતા ભગવાન એમ કે છે આ તો મોટા તંત્ર હતા શું કેવા હિન્દી ભગવાન પરમેશ્વર વિતરાગ દેવ છ દ્રવ્યનું સ્વરૂપ જે ભગવાને જ્ઞાનમાં જાણ્યું એ એક એક દ્રવ્યના બે પ્રકાર એક એકના એ બે પ્રકાર પોતા વડે પોતામાં એમ સિદ્ધ કરવું છે કે સ્વવર્તી ગુણો ક્રમવર્તી પર્યાયનો સદભાવ રૂપ વિકાળ અવસ્થા એ ત્રણે કાળે ટકનારા અનાદિ અનંત દ્રવ્યના વિનાશને ઉત્પાદ ઉચિત નથી શું કે છે ભગવાન આત્મા અનાદિ અનંત દ્રવ્ય વસ્તુ છે એની ઉત્પત્તિ અને વિનાશ હોતો નથી એમાં પરમાણુઓ જે છે ધ્રુવ દ્રવ્ય તરીકે દ્રવ કયો દ્રવ્યાર્થિક નહીં નો દ્રવ પ્રમાણનું જે દ્રવ છે એ તો ધ્રુવ અને ઉત્પાદ ત્રણ થઈને પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ છે એને તો ત્રણના પર્યાય કે છે ત્રણ ભેદ કે છે પણ અહીં દ્રવ્યાર્થિક દ્રવ્યનું જે દ્રવ જે ત્રિકાળી પરમાણુ ધ્રુવ અને ત્રિકાળી આત્મા ધ્રુવ એ ત્રિકાળી અવસ્થા એ વસ્તુ છે એ અનાદિ અનંત છે એ દ્રવ્યનો વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી વસ્તુ નવી ઉપજે અને વસ્તુ જૂની નાશ થાય એમ નથી એની પર્યાય નવી ઉપજે અને પર્યાય જૂની જાય જેમ કે માણસ છે એ માણસ છે, એ માણસ કઈ નવો ઉપજે છે કે નથી, છે છે. માણસ માંથી કુમાર જુવાન અવસ્થા છે એનો વ્યય થાય, વૃદ્ધ અવસ્થાનો નાશ ઉત્પાદ થાય, માણસ પણ કાયમ રહે. તો માણસ પણે આત્મા કાયમ રહે છે, એમ આત્મા આત્મા પણ કાયમ રહે છે. અને એની અવસ્થા મનુષ્યપણાની નાશ થઈ દેવની થાય, દેવની નાશ થઈ મનુષ્યની થાય, મનુષ્યની નાશ થઈ સિદ્ધની થાય, એ બધી પર્યાયો જૂની જાય ને નવી થાય. વસ્તુ જૂની જાય નવી થાય એમ છે, સમજાણું કઈ? ના ના, વસ્તુ આવી છે, બીજા લોકો માને એને કહી રહ્યા,
બીજાની વાત
નથી, એની વાત વિજ્ઞાન ની તો હું છે. બીજાઓ માને છે એ જુદું છે, આ તો સર્વજ્ઞે જોયેલું તત્વ આવું છે.
બરાબર,
એકાંત કોઈ દ્રેસ ટીકાળી છે એમ એ નથી, અને એકાંત એમાં અવસ્થા થતી નથી એવું પણ. દરેક વસ્તુ ટીકાળી પણ છે અને એમાં અવસ્થા પણ થાય છે, એ તો વસ્તુનો સ્વભાવ એવો છે. પછી નિકાંતરમાં લખે અંદર કઈ દ્રવ્ય વેદાંત છે, સર્વથા દ્રવ્યની માને પર્યાયને માનતા નથી, આનંદ નિરાધન છે. ના ના, બીજા ખોટી છે વસ્તુ, એની છે આવી વસ્તુ છે, ખોટી ક્યાં પડી હતી? સમજાણું કઈ? આ શરીર છે એક માટી છે, જો માટી માટી પણ કાયમ રાખી, અને પિંડની અવસ્થાનો વ્યય અને ગળાની ઉત્પત્તિ, તો કઈ માટી ઉપજે છે, માટી નાશ થાય છે એમ છે? બોલાવી માટી તો માટી છે, એમ આત્મા તો આત્મા છે, અનાદિ અનંત આત્મા તો એ અનાદિ અનંત છે. આત્મા દ્રવ તરીકે છે, એ આત્મા નવો ઉપજે, અને આત્માની દ્રવતા તેની જૂની તેનો નાશ થાય એમ છે? સમજાવું કઈ? સોનું જો, સોનું સોનું છે, એ સોના પણ એ કાયમ રહી, અને કુંડળની અવસ્થા ઉપજે અને વીટીની અવસ્થા વ્યય થાય, પણ એ તો અવસ્થા વ્યય થાય, ઉત્પન્ન થાય. હોનું ઉપજે ને હોનું વ્યય થાય એમ છે? સમજાવું કઈ? હોનું નવું ઉપજ્યું એમ છે, અને હોનું નાશ થયું એમ છે? હોનું તો હોનું છે, એમાં કુંડળની અવસ્થા ઉપજી અને કડીની અવસ્થા મીટીની અવસ્થા નાશ થઈ, એ તો પર્યાયમાં ઉત્પન્ન જાય છે. વસ્તુ નવી થાય અને જૂની જાય એમ છે? અને તે પણ પોતામાં પોતે સોનાની અવસ્થા ઘરાની ઉપજે, રોહમાનો કર્યો હતો, અને પૂર્વની અવસ્થાનો નાશ થાય, પોતાને લઈને ઉત્પાદ હોય છે, દ્રવ્યને લઈને નહીં. દ્રવ ઉત્પન્ન થાય દ્રવ્ય નાશ થાય, પર્યાય નવી ઉત્પન્ન થાય જૂની જાય, એ પરને લઈને પર્યાય ઉત્પન્ન થાય ગઈ થાય એમ નથી. એ વસ્તુ છે આમાં. હા હા, ભગવાન આત્મા અનાદિ અનંત, દ્રવ્ય તો અનાદિ અનંત છે. નિગોદની અવસ્થા, મનુષ્યની અવસ્થા, દેવની અવસ્થા, સિદ્ધની અવસ્થા, એ અવસ્થા પણ એ નવી અવસ્થા થાય ને જૂની જાય, પણ આત્મા દ્રવ્ય છે તે નવો આત્મા થાય ને જૂનો જાય એમ છે? સમજાણું કઈ? તો કે છે જેનું તત્વ છે ભાઈ, તત્વ વિકરાળ દેવનું, સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું તત્વ એવું છે ને ઝીણું છે. એક એક સમયમાં આત્મા અને પરમાણુ નવી નવી અવસ્થાએ ઉત્પન્ન થાય, પોતાનો પર્યાય ને એનો વિષય છે. એ રીતે પરને લઈને ઉપજે અને પરને ઉપજાવે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. ભાઈ હું વાત તમને બધા કર્યા ને મકાન 10-10 લાખના માખા નિર્માણ દરબારી હારી આવતા તમારી હારી એ હોશિયાર હતા, એમ કોઈ કરવા નહીં આવે તો રોયા હતા રાજની પાગલ થઈ ગયા છે. ધ્રુવીરમાં એ નથી, આત્મા તો એનો એ છે, પણ નવી નવી પર્યાય ઉપજે ને જૂની પર્યાયથી જાય. હા, આ એવું એનું એક એક તત્વનું સ્વત સ્વયં સિદ્ધ સત્વનું સ્વરૂપ એમ સિદ્ધનું છે. સમજાણું કઈ પણ નહીં નથી, નહીં એટલે એક અંશ ને દેખનારું જ્ઞાન તેને વ્યવહાર નહીં કહીએ, અને ટીકાળીને દેખનારાને નિશ્ચય નહીં થ દરવાથી કહીએ. આ તો આ અર્થ છે, નહીં એટલે ટીકાળી છે તેનો તે છે, ઉગે નહીં વિનશે નહીં, એ નિશ્ચય નહીં કહો. દ્રવ કાયમ નું તેને લક્ષમાં લેનારા જ્ઞાન ની અપેક્ષા દ્રવ તો તેનું તે છે, અને પર્યાય નવી ઉપજે ને જૂની જાય તે અપેક્ષા એ પર્યાય નહીં. જ્ઞાન તે પર્યાય ને દેખાય પરથી થાય છે, એમ એ જ્ઞાન દેખતું નથી, વ્યવહાર નહીં નો વિષય પણ એમ કે છે. સમજાણું કઈ જેની વાત બાપુ એને કોઈ બી સાંભળી નથી. વિતરાગના માર્ગના તત્વો બહાર થી એમને મંડી પડ્યો, દેહની ક્રિયા હું કરું શરીર ને હું કરું. કહે છે કે પરમાણુ છે ને શરીર ના પરમાણુ છે, અસ્થિ છે ને જગત નું. હવે એની જે અવસ્થા થાય છે, જો આમ થાય છે, હવે આમ થાય આમ, એ અવસ્થાઓ જે અને જૂની અવસ્થા જાય. પરમાણુ તો કાયમ રહે છે, પરમાણુ નવા ઉપજે છે, પરમાણુ નવા ઉપજે, પરમાણુ જૂના હોય ના થાય. ઉપજવું ગુણ શું દ્રવનું નથી પણ પર્યાયનું છે એમ સિદ્ધ કરીને બે નહીં સિદ્ધ કરે. એમાં ને એમાં બે નહીં છે, બીજાની અપેક્ષા રાખીને નહીં છે એમ નથી એમ સિદ્ધ કરે. સમજાણું કઈ એક પરમાણુની કાચા દાળ ભાતની અવસ્થા છે, કાચા દાળ ભાત, અને એની પછી પાકી અવસ્થા થઈ રંધ્રની. કે છે કે કાચી અવસ્થાનો વ્યય પાકીનો ઉત્પાદ, પણ પરમાણુ જે છે એ તો કેમ છે, પરમાણુનો વ્યયનો ઉત્પાદ થયો છે, અને વ્યય ઉત્પાદ થયો છે તો પર્યાયમાં થયો છે, અને એની પર્યાય નું એવું સ્વરૂપ એ વ્યય ઉત્પાદ પરને લઈને થાય છે. હે અરે બાપ ભાઈ, આ પગ ઉપાડો અને ઉપાડ આવ્યો આત્માની ઈચ્છા પ્રમાણે કે પગ આમ ઉપડે. કાલ કયું સાંજ મારા છે મત ભાઈ, શ્લોક આવે શાસ્ત્રમાં ધવલમાં આવે છે, અને આમાં દેખું કાલ મારે જયમ ચરે જયમ શીખે જયમ આસે જયમ સરે જયમ ભુજંતો ભાજંતો પાવ તમન બંધઈ. એ કાનકાર્યમાં બહુ શીખાઈ ગહન ચરે શિષ્ય પ્રશ્ન કર્યો, મહારાજ કેમ ચાલવું, કામ ચીઠે કેમ ઉભા રહેવું, કેમ સહીએ કેમ બેસવું, કેમ આસન કરવું અને કેમ સહી સૂવું, કેમ ભોજન કરવું અને કેમ બોલવું, એમ શિષ્ય પૂછવું. તો ગુરુએ ઉત્તર દીધો, દશિતાયુગમાં પણ છે, ધોરણમાં પહેલા ભાગમાં પણ, દિગંબર પહેલા ભાગમાં, તો ઉત્તર આપ્યો કે જયમ ચરે જતનાથી ચાલવું. અહીં કહે છે કે જતનાથી, હે કીધું,
આત્માનું
તે વખતે વિસ્મરણ ન કરવું, પ્રમાદ ન કરવો. વિસ્મરણ તો છે નહીં, જ્ઞાનીની વાત છે ને, જ્ઞાનીને આત્મા આનંદ છે, જ્ઞાન છે, એવું તો પ્રાણ છે, પણ મુનિને ચાલતા પ્રમાદ ન થવો જોઈએ. એ પ્રમાદ ન થવા માટે જૈન ચરે એમ કહેવામાં આવ્યું છે, પણ જતનથી ચાલી શકાય છે એમ કહ્યું નથી. એ માટે પ્રશ્ન છે, એમાં અમારે આત્મા આનંદ મૂર્તિ છે, ધર્મી દ્રષ્ટિ તો આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં હોય છે. મારો આનંદ મારી પાસે છે, મારો આનંદ કોઈ પદાર્થમાં છે, છતાં એને પર્યાયમાં ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે. ત્યારે ગતિ કરવાની પર્યાય હોય ત્યારે શું થાય, એને વિકલ્પમાં પ્રમાદ આવવા દેવો નહીં. એટલે જતના એ ચાલવું એવી તારી પર્યાયમાં ધ્યાન રાખજો. પરને ચાલવા બે ચલે છે, એ ચાલી શકાય છે આત્માના સાવધાન પર્યાય થઈ માટે શરીરની અવસ્થા બરાબર કામ કરી શકે રંકાવમાં નહીં, કારણ કે શરીરના પ્રત્યેક રજકણો ધ્રુવ તરીકે કાયમ રહી નવી અવસ્થા ઉપજે ને જૂની અવસ્થા બદલે નહીં. આ બધું ઝીણું છે, બધું સાંભળ્યું નહીં, કંતરાતમાં આવે નહીં ત્યાં કઈ. પણ આવે નપાઈ ચૂક છે, મીઠું પણ આવે તો ઈટું પાણામાં એમ છે ભાઈ, ઈટું છે એમાં એક એક રજકણ છે ને, એક એક પોઈન્ટ ભગવાને જોયો, એક એક રજકણ, એ રજકણ કાયમ રહે અને જની જૂની અવસ્થા જાય નવી અવસ્થા થાય પરને લઈને થાય એમ ત્રણ કાળમાં બીજો નહીં બીજાથી હોય એમ છે એમ કે છે ભાઈ. જયં ચરી જયં ચીઠી બીજો બોલે એમ છે, જતનાથી ઉભા રહે એનો અર્થ કે પ્રમાદ ન થવો, ઉભા રહે હું આ દેહની ઉભા રહેવાની પર્યાય આત્મા કરે ત્રણકાળમાં નહીં નહીં. આ બીડી બીડી વાવી શકે એમ નહીં, આમ ના પડે છે ક્યાં કરે. તમારે બીડી કપરા બહુ ધંધા, કરોડો બીડી કરોડો બની કિમરું કિમરું ને આપતો આપતા છે, તમારે આપતા હોતા ને આપતા નહીં, એક ચીમરું ચીમરા તો આપતો બે હોતા આપતા હોતા ને, દો તીન પાંદડા દો એક ટકા ચીમરું ચીમરું એક જ પાન. તો એ પાન હૈ એમ કહેતે હૈ કે પાન પોવા થા ઉસકી અવસ્થા રજકણ કાય ના એસા હુઆ કે પૂર્વ કી અવસ્થા કા વ્યય નવી અવસ્થાનો નાશ પરમાણુ કાયમ. એ બીજો જીવ આંગળી છે માંથી પાંદડું આમ થયું છે એમ નથી. જીવની પર્યાયમાં બીજે ક્યાં પરમાત્મા જન્મ હોય જીવની પર્યાયમાં પ્રમાદ ન થવા દો એટલી વાત છે. ધ્યાનમાં રહે નહીં તો વિકલ્પો છે ને, ધ્યાન ક્યાં ક્યાં હાલું છે ક્યાં ધ્યાનમાં હાલું છે ક્યાં હાલવાની ક્રિયા જળની થાય ત્યારે આત્માના પ્રદેશ પણ આગમન કરે એમાં એને તીવ્ર રાગ થવો જોઈએ નહીં, બસ એટલી વાત છે. વિકલ્પ હાલવાનું છે તો વિકલ્પ છે, શું રાગ છે ઇરિયા સમિતિથી ચાલવું જોઈને એ પણ શુભ વિકલ્પ છે, રાગ છે, પણ એમાં અશુભ રાગ થવાનો દેવો એટલી વાત છે. સારી વાત જીણભાઈ, ભગવાનનો માર્ગ એવો જૂનો છે, સમજાણું કાંઈ હે ન થાય કોઈને, અમારે ધ્યાન ન રાખી અશુભ થાય કોઈ કઈ આમ બીજા આમ જોવા જાય આમ જોવા જાય કઈ જોવા જાય તો પડ્યો રે રાગ, શુભ રાગ ન થતો શું થાય સમજાણું કાંઈ. ઉપદેશના વાક તો એવા જ હોય ને, એ વખતે પર્યાયમાં અશુભતા થવા ન દેવી, એટલે માટે જતનાથી ઉભા રહેવું એમ કહેવા માંગ્યું. પણ ઉભો રહે માટે હેઠે પગને આમાં પૂંજીને પૂંજે છે ને, એ પૂંજવાની ક્રિયા આત્મા કરે છે ત્રણકાળમાં નહીં, એ પૂંજણી થી પૂંજણી પૂંજણીની પર્યાય કરે છે. અરે પૂંજણીના અનંત અરજકણો પૂંજણીમાં છે અને નીચે જીવ કોઈ હોય એનું શરીર હોય એના રજકણો શરીરના જુદા છે, એની શરીરની અવસ્થા એનાથી થાય, પૂંજણીની અવસ્થા પૂંજણીથી થાય, પૂંજણીની અવસ્થા હાથથી ન થાય, હાથની અવસ્થા વિકલ્પથી ન થાય, વિકલ્પની અવસ્થાથી હાથની અવસ્થા ન થાય. સમજાણું કાંઈ, એમાં તો મોટો વાંધો છે, દશિકાળીમાં બોલ છે. જયં ચરી ભાઈ, ભગવાને જતના ચાલવાનું કહ્યું છે, અહીં તમે કહો છો ચાલી શકાય નહીં, એ જતનાનું કીધું છે, તો વ્યવહાર નહીં વચન છે. ચાલતા દેહની ક્રિયા તો દેહને જ કારણે થશે, એ હાલવાનો પગ આમ ઉપડે એ આત્માને કારણે બિલકુલ નહીં, કારણ કે પગ પણ પરમાણુ દ્રવ છે, ભગવાને એને પૂદગળ દ્રવ કીધા છે, તો પૂદગળ જે છે એ કાયમ રહીને અવસ્થા ઉપાંતર રૂપાંતર થાય તેના પરમાણુની પર્યાયને લઈને થાય, જીવની પર્યાયને લઈને એમાં રૂપાંતર થાય એમ નથી. સમજાણું કઈ? હા, મેં બીજા જીવને ન મારવાનો વિકલ્પ થયો એથી જીવ ન મળ્યો એમ નથી કે છે. કારણ કે જીવનો દ્રવ ભિન્ન છે, એના શરીરના રજકણો જુદા છે. એના રજકણો કાયમ રહીને એની અવસ્થાનો ઉત્પાદ એનામાં થાય છે, જીવવાનો ટકવાનો. જીવને ટકવાનું હોય તો ત્યાં પોતાને કારણે ટકે છે, શરીરને કારણે નહીં, બીજાના દયા ભાવને લઈને. બહુ આપણું કામ આખો દી કરવું કે કરતો નથી, કરે છે કોણ, ધૂળ માને છે તો. સમજાણું કઈ? અર્થ બીજા કરવા, એ વાત છે. અહીં દિગમના શાસ્ત્રમાં એ છે, એના અર્થ જયં સરે જયં ચીઠે જયં સરે જયં આશે. આશે એટલે બેસું, જતનાથી બેહું. તો બોલે હું કરે આમાં પૂંજે છે ને, હું પૂંજું છું એમ. એ તો જળની ક્રિયા છે, જળનો ઉત્પાદમાં આમ થાય છે. લુગણી હોય, કુંજણી હોય કે શું કહેવાય, આ મોરપીછી. મોરપીછી પણ અનંતા રજકણનું દળ છે. એમાં એક એક રજકણ કાયમ રહીને નવી અવસ્થા આમાં થાય કે આમ જાય એને કારણે થાય છે. આંગળીને કારણે નહીં, આત્માને કારણે નહીં. દયા પાવન તો આમ ઉડી જાય તમારે. સાચી દયા તારી તું પાડ, પરને કોણ પાડી શકતો તું? મારા અભિમાન છે, અજ્ઞાન છે, મિથ્યા ભ્રમ છે. પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકના તીર્થંકર, જેને એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જણાના, એ આમ દ્રવ્યનું સ્વરૂપ વર્ણવે. અને તે પણ અહીંયા ખ્યાલમાં આવી શકે એ રીતની ચીજ છે. સમજાય છે? કઈ કે છે કે અનાદિ અનંત દ્રવ્યના વિનાશને ઉત્પાદ ઉચિત નથી ત્યારે, પરંતુ તેના જ પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં અને બીજા ક્રમવર્તીના વિનાશને ઉત્પાદ થવા ઘટે છે. તો સમજાણું કઈ? શું કહ્યું? હવે આત્મા છે ને, એમાં એ આત્મા છે તે આખું તત્વ છે. આત્મા પ્રમાણ નવી અવસ્થા ઉપજે, જૂની જ્યાં ધ્રુવ. ત્રણ અંશ તરીકે જે છે, એ ત્રણ અંશ તરીકે આખા દ્રવ્યની અપેક્ષા ધ્રુવ પણ પર્યાય કહેવાય છે. અંશ છે માટે ઉત્પાદ પણ અંશ પર્યાય કહેવાય છે, વ્રય પણ પર્યાય કહેવાય છે. એટલે આખા પ્રમાણના દ્રવ્યની વિષયની અપેક્ષા એ ત્રણને ભાગ પડ્યા માટે ત્રણને અંશ કહેવામાં આવે. સમજાણું કઈ? જો સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં, એટલે ધ્રુવ છે એનો એક અંશ ધ્રુવપણે પ્રણમે, બીજો અંશ ઉત્પાદને વયપણે પ્રણમે, અને ત્રીજો અંશ ધ્રુવ કાયમ રહે એમ છે કે નહીં? એ હું ધ્યાન રાખ્યું, ટકી રહે કાયમ એ ધ્રુવ. પણ પર્યાયના જે ત્રણ અંશ છે ને, એમાં ધ્રુવનો એક અંશ પ્રણમે અને એક ઉત્પાદ વય પ્રણમે, ત્રણ પર્યાયના છે કે નહીં? પણ આ તો પર્યાય ને કીધા છે, જોવા છો કીધું એ પર યાદ નથી રહ્યા. સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં, જો પર્યાયોનું ધ્રુવ હોવા છતાં, સહવર્તી કેટલાક પર્યાય શબ્દે ભેદ હમણાં પેલું કહ્યું. આખું તત્વ છે આત્મા, એના બે અંશો ઉત્પાદ હોય એક અંશ ધ્રુવ. એ ત્રણેય જે છે એના સહવર્તી એનો એક ભેદ છે ગુણનો. આખું ગુણ કાયમ રહે છે, ધ્રુવ એક ભેદ છે. ભેદ માટે તેને પર્યાય અંશ ત્રણની અપેક્ષા એ તેને અંશ કર્યો. બોલો, ઉત્પાદ હોય ધ્રુવ આ ત્રણની અપેક્ષા એને અંશ કર્યો. સમજાણું કઈ? બાકી ધ્રુવ તો ટીકાવી રહેનાર છે, કાયમ કાયમ છે, તે આત્મા છે, તે છે. મનુષ્ય ભવમાં હતો એ પણ આત્મા, મનુષ્યથી સ્વર્ગમાં જાય તો એ આત્મા, મનુષ્ય પર્યાય નો વ્યય ને સ્વર્ગની ઉત્પત્તિ એ તો પર્યાયમાં થઈ, આત્મામાં કઈ નવું આત્મા થયો? નવો આત્મા મનુષ્યપણે હતો દ્રવ્યપણે, અને આત્મા દેવપણે દ્રવ્યપણે થયો એમ નથી, એની પર્યાયમાં ઉત્પન્ન ભય થયો. સમજાણું કઈ? અહીં તો એ પણ સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા મનુષ્યની પર્યાય, આ શરીર નહીં હોવા મનુષ્યની પર્યાય છે, શરીર તો જળની પર્યાય છે, અંદર મનુષ્ય ગતિની યુગની પર્યાય જે જીવની છે એ પણ ઉત્પન્ન છે, એનો વ્યય થઈને દેવની પર્યાય પણ ઉત્પન્ન થાય, એ પર્યાય નહીંથી ઉત્પન્ન થાય છે, કર્મને લઈને ઉત્પન્ન થાય છે, મનુષ્યપણાનો નાશ થઈને કર્મને લઈને સ્વર્ગની પર્યાય ઉત્પન્ન થાય એમ નથી એમ કે છે. સમજાવું કઈ? કર્મને લઈને મનુષ્યપણું છે અને કર્મને લઈને દેવપણું છે એમ નથી એમ કે છે. તારી પર્યાયમાં યુગતાને લઈને પણ મનુષ્યપણું છે અને સ્વર્ગપણું પણ ગઈ, આનો થઈને સ્વર્ગની ઉત્પત્તિ તારી પર્યાયને લઈને પર્યાયમાં એ થાય છે, કર્મને લઈને દેવની પર્યાય થાય છે એમ છે નહીં. કર્મ જળ ચીજ પીર પર છે. અરે વાહ. અને મનુષ્યપણાનો નાશ સિદ્ધપણાની ઉત્પત્તિ, આત્મા સ્થિત થાય ને ઉત્પત્તિ, એ ઉત્પત્તિ અને મનુષ્યનો નાશ, એ મનુષ્યનો નાશ થયો માટે સિદ્ધની પર્યાય થઈ એમ નહીં, અને સિદ્ધની પર્યાય થઈ એ કર્મનો અભાવ થયો માટે સિદ્ધની પર્યાય થઈ એમ નહીં. સમજાણું કઈ? પોતાનો પર્યાયનો એ કેવળ જ્ઞાનપણે સિદ્ધપણે ઉપજવાનો પર્યાય છે, એ થયો, મનુષ્યપણાના પર્યાયનો નાશ થયો. એ પર્યાયનો ધર્મ છે સ્વભાવ, એ પરને લઈને સ્વભાવ નથી, તેમ દ્રવ્યનો એ સ્વભાવ નથી કે દ્રવ્ય ઉપજે ને દ્રવ્ય છે. અરે ભારી વાત. વિતરાગનું તત્વ આખો દુનિયાથી જીન જાત છે ભાઈ, જૈનના જૈનના હોય નહીં પણ જૈનની ખબર ન મળે ને, જૈન છે જૈન છે માને. ઓછા વતનો પ્રશ્ન નથી, એની પર્યાયમાં ઉત્પાદ થાય, જેમ કે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થયો અને પછી બીજે સમય જ્ઞાન વિશેષ વધ્યું, એ ઉદ્યું એ ઉત્પાદ થયો, પહેલો જે ઓછું હતો ને વય થયો, જ્ઞાન ગુણનું ધ્રુવપણું કાંઈ મળ્યું, પણ ઓછા વત્તા પણ થયું એ કર્મને લઈને થયું છે એમ નથી. ચેતનજી શું વાંધા ઉઠ્યા બધા કર્મના? એ સિદ્ધ કરે છે જુઓ ને, ભગવાન પંચસ્થી કુંકુંડાચાર્ય મહારાજ ભગવાન પાસે ગીત ગયા હતા, કુંકુંડાચાર્ય મહારાજ સમત 49 માં શ્રીમંદર ભગવાન પાસે ગયા હતા, ત્યાંથી આવીના શાસ્ત્રો વેચાણ, એ શાસ્ત્ર હવે આ પરમાજ્ઞમાં આરસપાનમાં ગોઠવવાના છે, આવી પરમ સત્ય વાત છે બાકી. સમજાણું કાંઈ? આવી પરમ સત્ય સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. સમજાણું કાંઈ? એને પહેલી હૃદયમાં કૂતરી દેવી જોઈએ. હે એ વાત છે. ભાઈ તું તો આત્મા છો ને, તો આત્મા છે એ નવો ઉપજે, એની પર્યાય નવી ઉપજે, સિદ્ધની પર્યાય નવી થાય, સિદ્ધની પર્યાય અંતર આત્મામાં એવી અનંતી પર્યાયનું શક્તિરૂપ પડી છે, આત્મામાં એવી સિદ્ધની પર્યાય અનંતી અને જ્ઞાનાનંદની બધી અનંતી પર્યાય એક સમયે પ્રગટ નથી, બધી દ્રવ્યમાં પડી શક્તિરૂપ, એ શક્તિ છે ધ્રુવ છે, ધ્રુવ છે તે ઉપજે છે ને વિનશે છે એમ નથી, પણ એ ધ્રુવમાં પડેલી અનંત શક્તિમાં આવેલી કેવળ જ્ઞાનનો પર્યાય અને સિદ્ધ પર્યાય ઉત્પન્ન થયો એ પ્રગટ રૂપ થયો, અને પૂર્વની ચાર જ્ઞાનની પર્યાય હતી એનો નાશ થયો, પણ કંઈ આત્મદ્રવ્ય ઉત્પન્ન થયો ને આત્મદ્રવ્યનો નાશ થયો એમ છે. જુઓ ને, તેમ આત્મદ્રવ્યનો ઉત્પાદ ને વિનાશ નહીં, તેમ એનો ઉત્પાદ ભાઈ પરને લઈને નહીં એમ પાછું. ત્રણોષ કીધા ને, ત્રણોષ આખું દ્રવ છે, પ્રમાણ નું દ્રવ, પર્યાય ને જાણે અને દ્રવ ને જાણે, પ્રમાણ થયું, પ્રમાણ નું આખું દ્રવ છે, બીજું દ્રવ દ્રવ્યાથી નહીં, એ ત્રણ માં ત્રણોષ થયા ને પ્રમાણ અંશમાં, એથી ધ્રુવ ને અંશ કરીને પર્યાય કીધી. પણ કઈ ધ્રુવ નો અંશ એ કોઈ વર્તમાન પ્રમાણ રૂપ અંશ છે એમ નથી, પરિણામ તો ઉત્પાદનનું છે, સમજાણું કઈ. જેવું સ્વરૂપ છે એવું ન માને તો વિપરીત માન્યતા એની ન ટળે, વિપરીત માન્યતા ટળ્યા વિના સમ્યક દર્શન થાય નહીં, સમ્યક દર્શન વિના ધર્મ થાય નહીં, એમ છે ભાઈ. જો આત્મામાં દુઃખની અવસ્થા હોય, દુઃખની આત્મામાં હોય, કંઈક પ્રતિકૂળ સંયોગને લઈને દુઃખ નથી, બરાબર છે, વિચારને લઈને દુઃખ માને છે, એ દુઃખની અવસ્થા જીવમાં થાય છે, પરને લઈને નહીં, કર્મનો ઉદય માટે દુઃખની અવસ્થા થઈ એમ નહીં. અને દુઃખની અવસ્થામાં આત્મા દુઃખરૂપે ઉપજો આખો એમ નહીં, એ દુઃખની અવસ્થાનો નાશ ભગવાન આનંદ સ્વરૂપ છે, એવી અંતરદ્રષ્ટિ સમ્યક દર્શન કરતા દુઃખની અવસ્થાનો નાશ, આનંદની અવસ્થાની ઉત્પત્તિ એ આત્મા ઉત્પન્ન વિનાશ થતો નથી, આત્મા દ્રવ્ય તો ધ્રુવ કાયમ રહે છે, એની પર્યાયમાં ઉત્પાદ હોય થાય, એ દુઃખનો નાશ એટલે મિથ્યાત્મનો નાશ, એ કર્મનો દર્શનનો નાશ થયો માટે અંદર મિથ્યાત્મનો નાશ થયો એમ નથી, એનો પર્યાયનો પોતાનો ધર્મ એ છે, સમજાણું કઈ. બીજો પ્રાણ કે અમે આમાં દુઃખનો નાશ કરી દઈએ, એટલે શું, એટલે શું, એને જે અજ્ઞાનપણે દુઃખ છે માન્યું છે એ માનતાનો તું નાશ કરી શક, તેને સારા સંયોગો આપીને દાળ ભાત રોટલી શાક રોટલાના, એ તો જડ અવસ્થા છે, જડ અવસ્થાને લઈને એને દુઃખ અવસ્થા માટે સમજાણું કઈ. નાગાને કપડા દે, દુખ્યાને રોટલા દે, તરસાને પાણી દે, મજા છે ભાઈ. તો અમારી પાસે ઘણા એવા આવે કે મારે પરણવું છે, પૈસા આપો 2-3-4 હજાર, એવા આવે ને કે મારા કોની પાસે માગે છે એની ખબર ન હોય, ખાનગી હે ગરજા નકલ ન હોય, મારે જોવાનો રસ્તા છે ને એક વર્ષથી પરણવી છે, 2-3 હજાર તમારે ગ્રસ્ત ઘણા છે જેટલા આપો, પણ હું માગે કોની પાસે. ગાંડા ને કઈ ગામ જુદા હોય છે, પાગલ છે ભાઈ. વિતરાગ પરમાત્મા કે છે ભાઈ આ પરથી મને સુખ થાય, ગાંડ પણ હું ગેરસાય છે, પાગલ છે, અને પરને લઈને મને દુઃખ થાય એ પાગલ છે. કેમ કે દુઃખ સુખ ની પર્યાય તો તારા પર્યાયમાં થાય છે, પરને નહીં થતી. બરાબર છે, પણ આ પેટમાં ભૂખ લાગે ને પાણી પડે અંદર ત્યાં હાશ એમ થાય છે ને, કોને લાગે, એ તો જઠરની અવસ્થા છે, ભૂખ તો જઠર પૂતગલની અવસ્થા છે, એ આત્માને ભૂખ લાગતી નથી. અને ભૂખની અવસ્થા પણ પાણી પડ્યું છાદ અનાજ પડ્યું માટે ભૂખની અવસ્થા ટળી એમ નથી, એ તો પરમાણુની અવસ્થા ભૂખની હતી બીજી થઈ ગઈ, અનાજ પીડ્યું માટે બીજી અવસ્થા થઈ, જઠર તપ્ત થઈ એમ છે. અરે વાતો ભાઈ, આપશા લાગ્યો હોય અને પાણી મોસંબી ના મળે, મોસંબી ઠંડા 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 ઘટક ઘટક ઘટક, શું થયું પણ તમને ખબર છે, કઈ અહીં તરસાતા જળની અવસ્થા હતી, આ માટીની અહીં ધૂળની એ આત્માનો છે, અને એમાં પાણી પડ્યું તે પાણીને લઈને તરસા મટી છે, એ તરસાની પર્યાય જે ગરમ ગરમ લાગતી એ સિદ્ધ થઈ ગઈ, એ પાણી તો નિમિત્ત હતું, પરથી જ છે, પર ને કિડની ઠંડી થઈ ગઈ એમ છે. અરે ભૂક્ષાને હમણાં જણાવ્યું કે ભૂક્ષાને અનાજ અનાજ આપો આપો બાપુ, ભૂક્ષાને અનાજ આપો. ગરીબ માણસ એમ છે, તેમ બીજા ઘણા આવે અહીંયા હોય, એકલા નામ સાંભળે ને ત્યાં ઘણા આવે એવા. હા હા, ભાષા કેમ કે લખી ભૂક્ષાને ભૂખ માંગવી જોઈએ, ભૂક્ષા માણસ દુઃખી છે એમ. દુઃખી ની વ્યાખ્યા શું? શરીરમાં ભૂખ લાગ્યું માટે દુઃખ છે? ભૂખ લાગીએ તો જડની અવસ્થા છે, જડમાં ઉત્પન્ન થયેલી અવસ્થા છે. તે તો કલ્પના કરી મને ઠીક નથી એવી કલ્પના કરી તે તને દુઃખ છે. હા, એવું માની ભ્રમણા કરી અમે તને દુઃખ છે. એ દુઃખ તારો ઉત્પાદ ભાઈનો ધર્મ છે, દુઃખ ઉત્પન્ન કર્યું, બીજે ક્ષણે એ દુઃખનો અવસ્થાન ના છે, બીજી દુઃખની અવસ્થા ઉત્પન્ન કરી. સમજાણું કઈ? પણ એ અવસ્થા તારામાં તારે લઈને થાય, એમાં હાથમાં ત્રિકાળી છે, તે દુઃખની અવસ્થામાં આખો ઉપજે છે અને આખો નાશ થાય છે એમ છે. મારી વાત ભાઈ આવું. આ તો મહાભેદ જ્ઞાન છે. સમય સમયની પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય અને પોતાથી જાય એવો પર્યાયનો સ્વતંત્ર સ્વયંસિદ્ધ સતનો સ્વભાવ છે. બીજા પરમાણુને બીજા આત્માને લઈને કાંઈ થાય એમાં એ બિલકુલ માનતા મિથ્યાત ને અજ્ઞાન છે. આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હશે? પરમેશ્વર વિતરાજ આવે છે ને, કેવળી પનંતો ધમ્મો શરણ મંગલિકમ આવે છે. ભગવાનનો કહેલો ધર્મ એક બીજો ક્યાંય હોઈ શકે? આત્મા આનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કર તો કેવળી પનંતો ધમ્મો શરણ તને શરણ થાય. સમજાણું કાંઈ? એ શરણ પણ તારે લેવાનું છે ને અશરણ પણ તારે ટાળવાનું છે. કોઈ ભગવાન આપી દેતા ભગવાનનો પર્યાય ઉત્પન્ન થાય તો એનામાં થાય, એ તારે લઈને કઈ થાય એમાં? અથવા એને લઈને તારામાં કઈ થાય? હે, માને તો એટલે એ તો એની પર્યાય થઈ માનવી. હે, એ તો એની પર્યાય થઈ, એ ગુરુની પર્યાય ક્યાં નાગરિક ગઈ આવી? માને તો માનનારો થયો ને, તો માનનારો તો એની પર્યાય થઈ. પણ કે કોણ એ તો વાણી છે જળની. અરે વાત ભાઈ, એવી અગ્રમ બગ્રમ ઝડપની ચીજ થઈ ગઈ છે ને, ક્યાંય પત્તો ખાતો નથી ને, એવો બલ્બ ઘરાઈ ગયો પરમા. કે છે એ પરમાણુ છે, એમાં અનંતની પર્યાયની શક્તિ પડેલી છે. એ શક્તિ રૂપે જે છે ધ્રુવ છે કાયમ, પણ જે પ્રગટરૂપ અવસ્થા થાય એ પર્યાય છે. એ પ્રગટરૂપ અવસ્થામાં ધ્રુવ પણ આવતું નથી, અને જે પૂર્વની અવસ્થા જાય એમાં કંઈ ધ્રુવ પણ આવતું, એ ઉત્પન્ન પ્રગટ અવસ્થાની અવસ્થા છે. અપ્રગટરૂપે જે ધ્રુવ છે અનંતી શક્તિનો પિંડ, એવી અનંતી પર્યાય ધ્રુવમાં પડી છે, એ કઈ બહારથી આવતી. ભગવાન આત્મામાં પણ સિદ્ધ ભગવાનની શક્તિની પર્યાય અનંત્યાય પડી છે, અહીંયા આત્મામાં છે. અનંતું કેવળ જ્ઞાન, અનંતું કેવળ દર્શન, અનંતી સિદ્ધ અવસ્થાઓ એ બધી આત્મામાં છે. અંદર શક્તિ રૂપે પ્રગટપણે તો સમ્યક દર્શન જ્ઞાનનો પર્યાય જે પ્રગટ છે, એ પ્રગટ વે ઉત્પન્ન વયમાં થાય, નવી પર્યાય થાય ને જૂની જાય. વસ્તુમાં તો અનંતી શક્તિ જે છે પ્રગટ સિવાયની બધી શક્તિઓ ધ્રુવપણે કાયમ કામ કરે. ભગવાન આત્મામાં આનંદ છે, એને પ્રગટ જે અનંતી આનંદની અવસ્થા થાય છે પર્યાયમાં એક સમયમાં, એવી એવી તો અનંતી આનંદની અવસ્થાની શક્તિ ધ્રુવમાં છે. એ તો અસ્તિત્વ રૂપે છે, પ્રગટ રૂપે તો જે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરે તેટલો આનંદ થાય, એ પ્રગટ અવસ્થા એ સમયની છે. કે પ્રગટ અવસ્થાનો વ્યય થાય, બીજી પ્રગટ અવસ્થા ઉપજે, અને પ્રગટ રૂપે જે આખી ધ્રુવ છે તે કાયમ રહે. ભારે ભાઈ આવું હાલે નહીં ને, પછી જે ગોટા વાળી જળને ચૈતન કરે, ચૈતન જળ કરે, એક આત્મા બીજાનું કરે, જય ગોટે ગોટા નીચે આત્મા, અને કઈક ને ગરમ કરીએ. ધ્યાન રાખીને સાંભળે એટલે સમજે તો એનું પછી એવું પણ થાય, એનો પછી એવું પણ થાય, એમ કીધું ને એનો, એનાથી એનો થાય, સાંભળવાથી થાય નહીં એવી વાત છે. જૂની વાત છે, જૂનું છે. અહીં તો એમ કહ્યું ને તેના જ પર્યાયોના, તેના એટલે તે પરમાણુ છે તે આત્મા, એના પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયોનું ધ્રુવ હોવા છતાં અહીં ગોઠવાળ કેટલાક, કેટલાક ધ્રુવની કેટલીક પર્યાયો જે છે એક અંશ પર્યાય છે, એ ધ્રુવ છે, અને બાકીનો ધ્રુવ જુદું છે. એમ નથી, એ તો આખી ચીજ છે. પરમાણુ એક અને આત્મા એક એવા અંશ, એના ત્રણ અંશો માયનું એક અંશ ધ્રુવ છે, તેને પર્યાય એટલે ભેદ કીધો. એ ધ્રુવ વાળો જે પર્યાય તો ધ્રુવ હોવા છતાં પણ બીજા કર્મવર્તી પર્યાયોના વિનાશ ઉત્પાદ થવા ઘટે છે. લો એમ ધ્રુવ આવતો, પર્યાયમાં ધ્રુવ આવતું નથી, પણ બીજા કર્મવર્તી પર્યાય ક્રમે ક્રમે જે અવસ્થા થવાની છે આત્મા માન પરમાણુમાં જે શક્તિ રૂપે છે એમાંથી જે વિનાશ, પૂર્વની અવસ્થાનો વિનાશ, સમજાણું કાંઈ, માટીના પિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ એ માટીની શક્તિમાંથી આવે છે. શક્તિ ધ્રુવ છે પણ એનો માટીનો ઉત્પન્ન ઘડો થયો કુંભારને લઈને નહીં, એમ કે છે. મારી વાત ભાઈ, તો આ કારીગરને લઈને મકાન થતું નથી એમ કે છે ભગવાન. અહીં ભૂલો નહીં, અરે આ બધા બહુ કર્યું છે એની ત્યાં બિઝનેસ હતા ને ત્યાં મોટા, સાડા 800 ના પગાર હતા, 1200 આપતા ન લીધો, પછી છોડી દીધું, છોડી દીધું. ભૂલમાં નથી આમ, અરે કોણ કરે બાપા, હે અભિમાન કરે, એ અભિમાન નીકળી જાય એનામાં થાય, એનું ઉત્પાદન ભાઈ થાય, સમજાવું કાંઈ. સહવર્તી કેટલાક પર્યાયનું ધ્રુવ હોવા છતાં શેમાં, એ આત્મામાં ને પરમાણુઓમાં દરેક દ્રવ્યમાં સ્વતંત્ર, કોઈ દ્રવ્ય કોઈ પરમાણુ ને લઈને કોઈ પરમાણુમાં નહીં. એ દૂધની દહીં અવસ્થા થાય અને દૂધની અવસ્થા જાય, ગોરસપણું કાયમ રહે, દૂધનું ગોરસપણું કાયમ રહે, અને દૂધની અવસ્થા જાય ને દહીંની થાય, એના પર્યાયમાં થાય. છાશને લઈને દહીંની અવસ્થા થઈ એમ નથી. કેટલા છાશ નાખે, નહીં કેટલું લાખ નાળિયેર નું ઓલું નાખે, કાચલી નાખે, અથવા રૂપિયા નાખે, બે ચાર એટલે ઓલું છાશ અડેલી હોય ને એ કરતા દૂધમાં પાસે બે ચાર રૂપિયા નાખે એટલે બંધ થઈ જાય. એ કે રૂપિયાને લઈને થઈ છે, રૂપિયાના પરમાણુ જુદા છે. દહીંની અવસ્થા થઈ, દૂધની ગઈ, ગોરસના રક્ષણ કાયમ રહ્યા, એ કાયમ રહે તે દ્રવ્યનો વિષય છે, દ્રવ્યાર્થિકનો બદલે છે, પર્યાય નહીં. બે એના ને એના ભાગના એના ભાગમાં છે, એનો ભાગ બહારથી આવતો નથી ને બહાર એનો ભાગ બીજાને દેતા. છોકરા ભાગ આપે કે નહીં થોડો, ગોઠણ ગોઠણ લઈને ભલે આવેલા ભાગ લાવ્યો કે નહીં, બે ભાગમાં નહીં થોડો, કાલે હું તને ભીખે છું. એમાં એક દ્રવ્ય બીજા પોતાની પર્યાયનો થોડો ભાગ બીજાને આપે કે નહીં, ગોઠિયા નજીક હોય તો. સમજાવું કાંઈ, એવી ચીજની સ્વતંત્રતાનો જે ઢંઢેરો ભગવાને કહ્યો, અને એમ છે એમ ન માને તો વિપરીત દ્રષ્ટિ એની ચડે, વિપરીત દ્રષ્ટિ મીઠા ચડ્યા વિના જે કઈ વ્રત ને નિયમ ને તપાદી કરે એ બધા રખડવાના પંથે જાય, એમાં આત્માનું કલ્યાણ ધૈર્ય થાય. સમજાણું કાંઈ, કેટલાક પર્યાયોનું ધ્રુવ હોવા છતાં ભેદ, પણ બીજા કર્મરતી ના વિનાશ થવા ઘટે છે. બીજા એમાં ઉત્પાદ ભય થાય છે, ઘડાની ઉત્પત્તિ થાય, માટીના પ્રજ્ઞ ભય થાય, રોટલી થાય, લોટની એ લોટના રજકણ કાયમ રહે. પેલો પિંડ જે હતો શું કહેવાય ગોરણો, ગોરણાનો વ્યય થયો, રોટલીની ઉત્પત્તિ થઈ, રજકણોનું કાયમ રહ્યું. પણ એ ઉત્પત્તિ રોટલીની થઈ એ વેરણાથી થઈ છે એમ નહીં એમ કે છે. આમ તો વેલણું કે છે ને, વેલણ વેલણ આમ ફેરવે તો રોટલી થાય કે છે, ખાતર ના પડે ભાઈ ભગવાન. એ વળી તો રોટલી કરે, વળી ફૂલાવો હોય ડરો ને કે ગરીબ લોટ નાખે વેચમાં પડો નાખીને ભેગામાં કરી એટલે પછી કરે એ લુગરું મૂક્યા એ ફે થાય ડરો એટલે વચમાં લોટ હતો ખરો ને એટલે એમ ડરો ફૂટે. કે છે કે લોટે એ લોટની પર્યાય રૂપે પરણવી છે, એ લુગડાને લઈને નહીં, તવડીને લઈને નહીં, બાઈના હાથને લઈને નહીં, બાઈના વિકલ્પને લઈને નહીં. બધા જુદા છે, બધા જુદા રાખે, બધાને જુદા રાખ્યા, બીજો એકમાં ગીરી જાય છે બીજો. આ ઉપાડા નિમિત્તના ઝઘડા આમાં મટી જવું છે, નિમિત્ત આવીને આમ થાય, નિમિત્ત આવીને ધૂળે થાય, નહીં સાંભળે નિમિત્ત, નિમિત્તનો ઉત્પાદ ભાઈ કરે, આ દરેક પોતપોતાનું ઉત્પાદન કરે, કરે કોણ બીજો એને. મોટી ઝઘડા પંડિતોમાં ચારે કાશીના ભણેલા વિદ્વાનો બધા ઝઘડા ઝઘડા ઝઘડા. નિમિત્ત આવે તો થાય, નિમિત્ત આવે ના આવે ના થતી તો પર્યાય ચાલ્યો જાય છે એનો. દરેક દ્રવ્યનો પર્યાયનો કાળ છે, પર્યાય ન થાય. અત્યારે નિમિત્ત આવે તો કઈ બીજી અવસ્થા થાય, બીજી ન હોય પણ એનો અર્થ શું, જે અવસ્થાનો ઉત્પાદ થવાનો તે થાય, જે અવસ્થાનો વ્યય થવાનો તે થાય, અને ભરું કાયમ. નિમિત્ત હો કે ન હો એની સાથે સમજશું. સમજાણું ખાય માટે દ્રેલ દ્રવ્યાર્થિક આદેશથી ઉત્પાદ વિનાનું વિનાશ વિનાનું સત સ્વભાવ વાળું જાણવું. દેખો લે આત્મા અને પરમાણુ દ્રવ્ય દ્રષ્ટિથી કાયમ રહેનારની જેમ દ્રષ્ટિથી સત્વ છે એમ, બસ છે એ છે. પેલા સતના ત્રણ એવા થાય એવું અહીં નહીં. પેલો તો સત છે એ નિત્યાનિત સ્વભાવ વાળું છે, આ તો નીત લેવું અહીંયા ત્રણ લક્ષણ એવા થાય ને, ત્રણ લક્ષણ સત સ્વભાવ કાયમ રહેનારો તે નિત્યાની સ્વભાવ છે. માટે નિત્યાની છે ઉત્પાદ ભાઈ અનિત ને ગુરુ તે નિત અને ગુણ તે નિત ને પર્યાય છે અનિત એમ કે ત્રણે મેળવ્યું હતું. અહીં જે દ્રવ્ય છે એ દ્રવ્ય એટલે ધ્રુવ, તે સત સ્વભાવ વાળું જાણું એટલે ધ્રુવ પણ આના સ્વભાવ વાળું જાણું. એટલે ઉત્પાદ ભાઈ વાળું જે સત્રણ નિત્યાની સ્વભાવ એ આનું લેવું છે. સમજાણું કાંઈ બસ આવું જાણવું 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 જશે. આત્મામાં આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા બીજી ચીજ શું છે. આત્મા એટલે જ્ઞાનનો પિંડ કરવું, ચૈતન્યનો ચોસણો, ચૈતન્યનો ચોસણો. જાણવું 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 કામ કરે છે ઈશ્વર અંદર બીજી ક્રિયા એમ છે નહીં. બીજાને શરીરને કરે ને વાણીને કરે ને કર્મને બાંધે ને આત્મા સમજાણું કાંઈ. અપ્પા કત્તા વિકત્તા એલવાળે એ બધાને કરે, આત્મા કર્મનો કરતા બાપુ આત્મા કર્મનો ભોગતા અહીં ના પાડે છે. તારા વિકારનો તું કરતા અને તારા વિકારનો તું ભોગતા, પર જળનો તું કરતા અને જળનો તું ભોગતા. કેમ કે જળની ઉત્પાદ હોય એનામાં થાય, એના ઉત્પાદ હોય તું શું કર ને એને ભોગવે છે સી રીતે તું કોણ જાણું કાંઈ. ગાથામાં આવ્યું ને જયં ચરે જયં શીખે જયં સયે જયં આસે જયં સયે, જતનાથી હું એવું છે. તવડે પૂંજણીયામાં કરીને હું એટલી જાણી જતનાથી હું એમ નહીં, એ તો ક્રિયા જળની છે. જયં ભોજન તો જો જતનાથી ભૂગ ભોજન કરવું છે. જતના તો અર્થ એમાં પ્રમાદ થવા દેવો નહીં. ભોજન કરી શકે છે, છોડી શકે છે આત્મામાં છે, ભોજન તો જળની અવસ્થા છે. એ પરમાણુ પોતે ત્યાં પર્યાયપણે પરણમે છે, વ્યય થાય પરમાણુ વ્યય થાય, આત્મા એમને કરતો. ભારે કામ ભાઈ, જગત થી ઊંધી ભારે. ખાવું પીવાની ક્રિયા જળની જળમાં થાય, આત્મા ખાવા પીવાની ક્રિયા કરી શકતો નથી એમ ભગવાન અહીંયા કહે છે. મૂંઢ માને કે હું ખાઉં ને પીવું છે, દ્રષ્ટિમાં મિથ્યાત્મનું સજ્જ મોટું છે. બરાબર છે કે નહીં જીતું, અથડો ઉપાડે કોણ ઉપર થશે? સર આવતું છે કે નહીં, એવું છે કે નહીં? થોડો મથોડો હે જોઈ કરી જવો, તમારે કારીગર સમ હોય તો શું કહેવાય? એ જાતનો ઇન્જેક્શન કરવું, શું કહેવાય? ઇન્જિયન નું ભણે છે, એના ભણમાં મચો લોંગ ઉપર આવે, વાર્તા આવડે છે. કે છે કે લોહાનો જે લોઢાનો ભાગ છે ને, એ રજકણો છે, એ ઊંચો થવું એ જળની પર્યાયથી થાય છે, એના લોઢાની પર્યાયથી, બીજાના હાથથી નહીં, બીજાના વિકલ્પથી. અનંત દ્રવ્યને માનવા અને અનંતમાંથી એક દ્રવ્ય બીજાનું કરે માનવા તો અનંત રહેતા નથી. ભગવાને તો અનંત પરમાણુ ને અનંત આત્મા કહ્યા છે, તો અનંત કેમ રહેશે? કે પોતપોતાના ધ્રુવમાન પોતપોતાની ઉત્પાદવયમાં હોય તો અંધરે, બીજાના ઉત્પાદવયમાં ગરી જાય તો અંધરે નહીં. અહીં અનંતને માનતો નથી, સમજાણું કે અહીં પરનું મારાથી થાય એ માનનારો અંતને માનતો નથી, એટલે એના જ્ઞાનમાં અંતને જાણવાનો સ્વભાવ છે, તે રીતે જાણતો નથી, ઊંધું જાણે છે. અરે ભાઈ, ઓહો, મનુષ્યપણું આવું એમાં જો આ સચ સમજશે નહીં, ત્યાં આરા નહીં આવે એના ચોરાશીના, ભટકીને મરી ગયો ચોરાશીના અવતારમાં. ધ્રુવનો આશ્રય એટલે ધ્રુવમાં શક્તિ બધી પડી છે એમ કીધું, પ્રગટ છે એમ, પ્રગટ નવી કર્યું એને ધ્રુવનો શરણ લેવું એનો અર્થ થઈ ગયો. ધ્રુવમાં અનંતી શક્તિ, બધી શક્તિ પ્રગટ રૂપ તો એક જ અવસ્થા છે, પ્રગટ રૂપ, કારણ કે નવી અવસ્થા પ્રગટ કરવી હોય ક્યાંથી કરવી? આને જીવને માટે પરમાણુ તો તૈયાર કરે સંસ્થ, આને ભવનું શાને ને ભગવાન આત્મા ધ્રુવ ચૈતન મૂર્તિ આનંદનો કંગ અનાદિ અનંત છે, એની વર્તમાન અવસ્થામાં જે અજ્ઞાન અને દુઃખ છે એને ટાળવું હોય તો જે શક્તિ નવી વિતરાગ પર્યાયાદી પ્રગટશે એ બધી શક્તિનું મૂળ તો ધ્રુવ છે, ત્યાં છે, ત્યાં એકાગ્ર થશે એટલે જે સમયની પર્યાય છે તે બહાર આવશે. સમજાનું કારણ પર્યાયમાંથી પર્યાય આવશે, પર્યાય તો જાય છે, એક અવસ્થા તે જ ગઈ, નવી થઈ, નવી ક્યાંથી થઈ? અત્યારે ધ્રુવથી કે સિદ્ધ કરવું છે ને, પર્યાય પર્યાયથી થઈ છે, પરથી જુદું પાડવું છે, અત્યારે લીલાની વાત નથી થતી. સમજાણું કાંઈ આવી ગયું ને અંદર કે ધ્રુવમાં અનંતી શક્તિ છે, બસ શક્તિ શક્તિ સદૃશ રહે છે, એક સમયની અવસ્થા સદૃશ આખું છે એમાંથી નથી આવતી. શું કહ્યું મળી? એક અંશ રૂપ આવી છે એ તો ભેદ ને વ્યવહાર નહીં થઈ ગયો. ગજબ વાત છે, સર્વજ્ઞ પરમેશ્વરનું તત્વ જ્ઞાન, વસ્તુનું તત્વ સ્વરૂપ. હું સર્વજ્ઞ કહ્યું, હું સર્વજ્ઞ કઈ કર્યું નથી, કોઈનું સર્વજ્ઞ કોઈનું કરી દે છે, જેવું હતું એવું કહ્યું ને કહ્યું એવું લોકો જાણે સમજે તો એને કલ્યાણ થાય, એ વાત છે. ઝઘડા કરજો લગ્ન ચશ્મા વિના જણાય, ઉતારી ના પડતો, કોણ ઉતારે એ તો જગની પર્યાય છે. એને અહીં રહેવું અને હેઠે ઉતરવું તો ઉત્પાદ પરમાણુમાં થાય છે, પરમાણુ કાયમ રહીને એમાં થાય છે, આંગળીને લઈને નહીં, જીવને લઈને. અરે કા હવે કરો ચર્ચા, જેની ચર્ચા દેખાય છે ને તમારી ચર્ચા, વિચાર નહીં એનો અર્થ. ચશ્માથી આત્મામાં જ્ઞાન થાય, રસ્મા નો ન થાય, ભગવાન ના પાડે છે. આત્મામાં જ્ઞાન નો ઉત્પન્ન થાય, પર્યાયમાં પર્યાય ને લઈને થાય, પર ને લઈને નહીં. કેટલું કહ્યું સિદ્ધ કરી દેવાનું, ઘણા દાખલા તો આમાંથી જેટલા લેવા એટલા લઈ શકાય. સોનાના, દાળ ભાતના, માટીના, શરીરની અવસ્થાના, કુમાર અવસ્થા ગઈ, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા થાય, પરમાણુ કાયમ રહે છે. એ તો અવસ્થા છે, વૃદ્ધા કોવી કોને, એ તો અપેક્ષાથી કહે છે. બાકી પરમાણુની અવસ્થા છે, બાળકપણાની અવસ્થા, શરીરની ઉત્પાદ થયો એનો વ્યય છે. યુવાનની અવસ્થા શરીરમાં થાય, આત્માને લઈને નહીં, પરમાણુ એના કાયમ રહે છે. આયુષ પૂરું થઈ ગયું માટે આત્મા અહીંથી છૂટે છે એમ ના પાડે છે. આવે છે એની હટુટા ખોલા થતી હતી. અહીંથી છૂટે છે એની પર્યાયની હજ આ જાતની પૂરી થઈ ગઈ. બીજી પર્યાય પોતાને કારણે અહીંથી ગતિ નહીં થઈ છે, કર્મને કારણે નહીં. કર્મ એને બીજી ગતિમાં લઈ જતું નથી. એના પર્યાયની પોતાની યોગ્યતાથી બીજી ગતિમાં જાય. હા હા, બોલો કે ઈશ્વર લઈ જાય, આ કે કર્મ લઈ જાય, બે એક જાતના છે. વસ્તુ તત્વથી તદ્દન દ્રષ્ટિ વિરોધ છે. એમ કઈ બોલો કે જમણો લેવાયો હાલ નર્કમાં છે, પણ શરીર તો પડ્યું છે, હું લઈ જોઈએ, આત્મા લઈ ગયો, આત્મા તો રૂપી છે. આવે છે કે નહીં બોલું, નહીં ફોટામાં આવે છે શંકર નું નહીં, લિંગ ને પછી માણસ એને પકડે છે, જમણો પાડામાં બેહીને આવે છે, ફોટામાં આવે, ફોટામાં પાડામાં આવે ને પછી દોરી નાખે છે એને, કે શરીરને દોરી નાખી, શરીર જતું છે, શરીરના રોજગાર પાઈ પડ્યા રહે છે. અને આત્મા છૂટે તો પોતાને કારણે છૂટે છે, ક્યાં જવું એની પર્યાયની યોગ્યતા. હું જમણો લઈ જતો છે, બીજાને પરમેશ્વર લઈ જાય ને, કેટલાક પરમેશ્વર આવ્યા ઉભા હતા બાયા, પછી ફલાણા નું ઘર ક્યાંય મૂકી પણ પરમેશ્વર ન્યાથી આવ્યા ને ઘર જોડ પૂછવું પડ્યું, બોટાદ નથી થયો. ભગવાન એમ કે પેલામાં બેસીને આવ્યા રથમાં, અને એમને બળદ કેવા સિંગડા આવા આવા, અને પછી શેરીમાં પૂછ્યું કે ફલાણા ઘર ક્યાં ઉમરવાની તૈયારી, પરમેશ્વર લેવા આવ્યા, ત્યાંથી આજે આવ્યા ને ખબર ન પડી. આવા ગપ્પે ગપ ઉડા વ્યાખ્યાન આવ્યું હતું, એટલે આમાં રતન બધા ઘણા સ્વામિનારાયણ નહીં હોય મારો આવું કે વ્યાસમાન છે ને ત્યાં. અરે બાપુ, કોણ પરમેશ્વર ક્યાં મેવા આવે ને ક્યાં લઈ જાય, તારી પર્યાયમાં શું ઉપજે ને તારી પર્યાય પૂર્વની વિના તારે કારણે કર્મને લઈને નહીં તો વળી પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા એ તો સર્વને દેવ છે, એ તો જગતના જ્ઞાતા દ્રષ્ટા, તો એને દેવા આવે ને દેવા આવે છે નહીં. એ દ્રયાથી સત્સ્વભાવ જાણું, અને તે દ્રય પ્રયાથી કાજે શ્રી ઉત્પાદ વાળું વિનાશ પણ જાણું, બે આવી એમ આવ્યું. આ બધું નિર્બદ્ધ છે, નિર્દોષ છે, નિર્બાધ છે, અવિરુદ્ધ છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયનો ભેદ છે. વસ્તુને એની અવસ્થા એક એક છે, જુદી જુદી નથી. દ્રવ્યથી પર્યાય થાય, ઉત્પન્ન રહીની દ્રવ્ય કોનું કાયમ રહે, પરને લઈને કાંઈ સંબંધ છે નહીં. પરનું કાંઈ પોતાની પર્યાય કરે નહીં અને પરની પર્યાય પોતે કરે નહીં, એવું વસ્તુનું સૌ છે. એમ સમજાય તો એની યથા જ્ઞાન થઈ દ્રવ્ય પર દ્રષ્ટિ જાય. Ah, no, it's not good.